તારીખ 16/10/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 867-875 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 414
જેમ રણ ઉતરીને પાર ને સંપ્રાપ્ત થયા, ભવાની વચ્ચે લખેલા પત્ર છે, તેમ સુંદર રમણ કરી પાર ને સંપ્રાપ્ત થાઓ. સ્વયંભૂરમણ એટલે મોહ સમુદ્ર ને પાર કરો. દર્શન મોહ છે એને સ્વયંભૂરમણ સમુદ્ર ની રૂપમાં આપવામાં આવે છે. દેવો એ ઊંડો અને વિશાળ છે, તેને દર્શન મોહ ને જીત્યો એ જાણે સમુદ્ર તરીકે આવ્યા એવું ગણવામાં આવે છે. મહાત્મા મુનિ શ્રી ની સ્થિતિ હાલ પ્રાંતિજ ક્ષેત્રે છે. કઈ વિજ્ઞપ્તિ પત્ર લખવું હોય તો પરી ઝેલાભાઈ કેશવલાલ પ્રાંતિજ એ સરનામે લખવાની વિનંતી છે. આપની સ્થિતિ લલ્લુજી ત્યાં છે, પ્રાંતિજમાં છે ને આ પણ કચ્છથી આ બાજુ આવી ગયા છે. આપની સ્થિતિ ધ્રાંગધ્રા તરફ થવાના સમાચાર પત્રથી તેઓ શ્રીને આજે લખવાનું બન્યું છે કે તમે કચ્છમાંથી ધ્રાંગધ્રા આવ્યા છો એ પણ અમે લખ્યું છે. વધારે નિવૃત્તિ વાળા ક્ષેત્રે ચાતુર્માસનો યોગ બનવાથી આત્મ ઉપકાર વિશેષ સંભવે છે. મુનિ શ્રીમદને પણ તેમ જણાવ્યું છે કે તમારે લોકોએ કોઈ નિવૃત્તિ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવો. ચૈત્ર મહિનો ચાલે છે ને, અષાઢ મહિનાથી ચાતુર્માસ બેસી જશે એની સૂચના કરે છે. 868 એ કેશવલાલ ઘેલાભાઈ જે પ્રાંતિજમાં લીલુજી છે એના ઉપરનો પત્ર છે. પત્ર પ્રાપ્ત થયો. કોઈ વિશેષ નિવૃત્તિ વાળા ક્ષેત્રમાં ચાતુર્માસ થાય તો આત્મોપકાર વિશેષ થવા યોગ્ય છે. એ તરફ નિવૃત્તિ વાળા ક્ષેત્રનો સંભવ છે, આઈડર વગેરે કોઈ એ બાજુના ઉત્તર ગુજરાતના. મુનિઓ કચ્છનો રણ સમાધિપૂર્વક ઉતરી ધ્રાંગધ્રા તરફ વિચરવાના સમાચાર પ્રાપ્ત થયા છે. બે પત્ર એક જ દિવસે લખેલા છે. આમાં એમણે રેફરન્સ આપ્યો છે કે અમે ત્યાં પ્રાંતિજ પત્ર લખ્યો છે એના સમાચાર એને આપ્યા છે. તો આપનો સમાગમ ત્વરાથી ઈચ્છે છે. તેમનું ચાતુર્માસ પણ નિવૃત્તિ વાળા ક્ષેત્રમાં થાય તેમ કરવા વિજ્ઞાપન છે. એટલે જુદા જુદા કરો તો પણ નિવૃત્તિ વાળા ક્ષેત્રમાં, સાથે કરો તો પણ નિવૃત્તિ વાળા ક્ષેત્રમાં કરવો. એટલે કોઈ શહેરની અંદર ચાતુર્માસ ન કરવા. આ એ છે. કેશવલાલ ઘેલાભાઈ ના વંશજો હશે કોઈ અત્યારે? હા, આવા જ પ્રાંતિજમાં છે ને, એ ઉત્તર ગુજરાતમાં એ વખતે પ્રાંતિજ હતા. ઈડર થી પ્રાંતિજ ને એ બાજુ જ વિચારતા હતા એ દિવસોમાં. હા, આ લોકો તો હજી સ્થાનકવાસી મુનિઓ તરીકે મોપટ્ટી કાઢી નાખી હતી, પણ આ બધી વાહનનો ઉપયોગ નહોતા કરતા, ચાલીને વિહાર કરતા હતા. એટલે સંપ્રદાયની અંદર વિશેષ વિરોધનું કારણ ન થાય, બીજું કઈ નહીં, વિરોધનું કારણ ન થાય. બનતા સુધી કાઢી નાખે ને, એમના ફોટા તો બધા મોહપત્તી વગરના જ અત્યારે છે. એ વખતે રાખ્યો હોય કદાચ, કેમ કે તો વધારે વિરોધ થાય મોહપત્તી કાઢી નાખે તો. એ વખતે તો રાખીશ. નહીં, એટલા સ્થાનકવાસીમાં છે, એટલા સ્થાનકવાસીમાં છે, આ સ્થાનકવાસી છે. નામ છે ને, દેરાવાસીમાં નામ બદલે છે, દેરાવાસીમાં નામ બદલી નાખે છે. દિગંબરમાં જેમ નામ બદલી નાખે છે, સંસારનું નામ ન રાખે, નામ બદલી નાખે. સ્થાનક વાસીમાં એ પદ્ધતિ નથી, અહીં ખાલી જી લગાડી દે, લલ્લુ ભાઈ હોય તો લલ્લુ જી, ચંપકલાલ હોય તો ચંપકલાલ જી, બસ ખાલી અહીં જી લાગી જાય, બીજું કઈ નહીં. ત્યારે આ લોકો નામ બદલે છે એટલે તરત ખબર પડી જાય કે આ કયા સંપ્રદાયના છે. સ્થાનકવાસી સંપ્રદાયના મુનિઓને શું છે કે કોઈ જૈનની વસ્તી ન હોય ને એ ગામમાં જાય એ લોકો, અને ગમે ત્યાંથી આહાર લઈએ, પરવાડના ઘરે જઈને ઉભા રહીએ તો એનો આહાર લઈ લઈએ, દરજીના ઘરે જાય, ગમે એના ઘરે જાય. શું સ્થાનકવાસી, તમને લોકોનો ખ્યાલ હશે, સ્થાનકવાસીમાં તો આ જૈનને ત્યાંથી આહાર લેવાનું એવું કાંઈ નહીં. શું ગમે એના ઘરે જઈને ઉભા રહીએ ને આહાર લઈ લઈએ, શું પાત્રામાં થોડુંક લઈ લઈએ, હા એક ઘરેથી ન લઈએ, કોઈ વિશેષ એવી રીતે વધારે તો બે ચાર ઘરેથી ભેગું કરે એટલે કોઈને તકલીફ ન પડે, કોઈ ત્યાંથી એક રોટલી લઈએ, કોઈને ત્યાંથી બીજી એક રોટલી લઈએ, ચાર ઘરથી ચાર રોટલી લઈએ, એવો બધો પ્રકાર છે સ્થાનકવાસીનો. એટલે કોઈને પોતાના નિમિત્તે ભૂખ્યું રહેવું પડે કે ઓછું પડે કે રાંધવું ન પડે, ફરીને રાંધવું ન પડે, ઉદ્દેશિકની દ્રષ્ટિએ નથી એવી પદ્ધતિ છે. વાડીલાલ મોતીલાલ મોરબી, પત્ર અને વર્તમાન પત્ર મળ્યા. આચારણ સૂત્રના એક વાક્ય સંબંધીનું ચર્ચા પત્ર આવી જોયું છે, એ વર્તમાન પત્રમાં કોઈ આચારણ સૂત્ર ઉપર ચર્ચા આવી હશે. ઘણું કરીને થોડા દિવસમાં કોઈ સુજ્ઞ પુરુષથી તેનું સમાધાન બહાર પડશે, કોઈ વળતો જવાબ, કોઈ ચર્ચા કરી હશે વિરોધમાં કે ગમે તેમ, એનો ખુલાસો કોઈ બહાર પાડશે. નામ પોતે નથી આપ્યું. ત્રણેક દિવસ થયા અત્રે સ્થિતિ છે, વમણિયાથી મોરબી આવેલા છે. આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે. આત્મહિત છે એ ઘણું દુર્લભ છે, અને મનુષ્ય ભાવ નો કાળ થોડો અને અનિશ્ચિત છે, એ તો અલ્પ છે અને અનિશ્ચિત છે એમ જાણીને વિચારવાન પુરુષો અપ્રમત્તપણે એટલે ગફલતમાં રહ્યા વિના જાગ્રતપણે રહીને તેની ઉપાસના કરે છે. આ વિષયની જાગૃતિ રાખે છે કે આ દુર્લભ કાર્ય છે અને એ કરી લેવા જેવું છે, કરી જ લેવું જોઈએ એવું એમનું વજન હોય છે. તમારા સમીપવાસી સર્વ આત્માર્થીજનોને યથા વિનય પ્રાપ્ત થાય, જે કોઈ બાજુના આત્માર્થી છે મોરબીમાં, એટલે પોતે મોરબીથી પત્ર લખ્યો છે અને અમદાવાદ આ મોરબી લખાઈ ગયું છે, અહીંયા પણ વાડીલાલ મોતીલાલ અમદાવાદ હોવા જોઈએ. હા ખુખારી ગામ છે, ખુખારી અટક છે કે ગામ છે, અટક છે. આમાં હશે 869 કોને લખાયેલો છે, કોને લખાયેલો છે, ક્યાં ગામ લખાયેલો છે, 872 વડલાલ મોતીલાલ ખુખારી મોરબી થી લખેલો છે ને અમદાવાદ છે, લખવામાં ફેર થયો છે. મોરબી થી તો પત્ર લખેલો છે પણ ત્યાં બાજુમાં મોરબી લખેલું છે એટલે લખાઈ ગયું છે. કોઈ વર્તમાન પત્ર આવ્યો છે એના સંબંધમાં વીડેલું છે, એનો પહોંચ આપી છે અને એ વિષયમાં ખુલાસોને સંકેત કરેલો છે. 870મો છે લલ્લુજી ઉપરનો. આત્માર્થી મુનિવરો હાલ ત્યાં સ્થિત છે, તેમને સ્વવિનય નીચે પ્રમાણે નિવેદન કરશો. મુનિવરો લખે છે પણ આત્માર્થી શબ્દ વાપરે છે, આત્માર્થીની ભૂમિકામાં છે ને એટલે. તેમને સ્વામીને નીચે પ્રમાણે નિવેદન કરશો. ધ્યાન શ્રુતને અનુકૂળ ક્ષેત્રે ચાતુર્માસ કરવાથી ભગવત આજ્ઞાનું સંરક્ષણ થશે, એટલે નિવૃત્તિ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું એ યોગ્ય છે. પ્રવૃત્તિ ક્ષેત્રમાં બહુ મોટા શહેરોની અંદર ચાતુર્માસ કરવો તે યોગ્ય નથી. અત્યારે તો શું વિચારે છે કે શહેરની અંદર વસ્તી ઘણી હોય એટલે ઘણા જીવોને ધર્મ લાભ થાય, પોતાને થાય કે ન થાય તો બીજાને ધર્મ લાભ થાય, પોતાને ન થાય તો બીજાને ક્યાંથી થાય. પદ્ધતિ બીજાનો વિચાર કરવાની, લોકોનો વિચાર કરવાની મુખ્ય થઈ ગઈ છે. સ્તંભતીર્થમાં જો તે અનુકૂળતા રહી શકે તેમ હોય તો તે ક્ષેત્રે ચાતુર્માસ કરતા આજ્ઞાનું સંરક્ષણ છે. ખંભાતમાં કરવું હોય તો પણ ઠીક છે એમ પોતે સલાહ આપી છે. જે સત્સૃતની મુનિ શ્રી દેવકરણ આદિએ જિજ્ઞાસા દર્શાવી તે સત્સૃત લગભગ એક માસની અંદરમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. કોઈ ગ્રંથ મગાવેલો છે અને એ ગ્રંથ એકાદ મહિનામાં એમને મળી જશે એ જણાવ્યું છે. જો સ્તંભતીર્થમાં સ્થિતિ ન થાય તો કંઈક અન્ય નિવૃત્તિ ક્ષેત્રે સમાગમ યોગ બની શકે, એટલે પોતે પણ કદાચ આવે, કેમ કે એમને તો ચાતુર્માસમાં હરવા ફરવાનો કાંઈ પ્રતિબંધ ગ્રસ્તને હિસાબે નથી. તો કોઈ નિવૃત્તિ ક્ષેત્રે હશે તો કદાચ અમારો સમાગમ પણ બની શકશે. સ્તંભતીર્થના ચાતુર્માસથી જો બનવું હાલ અશક્ય છે, સ્તંભતીર્થના ચાતુર્માસથી તે બનવું હાલ અશક્ય છે, એટલે ખંભા તમને નહીં આવી એમ, જ્યાં સુધી બને ત્યાં સુધી કોઈ અન્ય નિવૃત્તિ ક્ષેત્રની વૃત્તિ રાખશો, ખંભા સિવાય અને કોઈ મોટા શહેર સિવાય. કદાપી બે વિભાગે મુનિઓએ વહેંચાઈ જવું પડે તો તેમ કરવામાં પણ આત્માર્થ દ્રષ્ટિએ અનુકૂળ આવશે. બે વિભાગમાં શું કે ઘણા દિવસો રહેવાનું હોય ને એક જ સમાજ ઉપર બોજો આવે, એક આરે 6-7-8 જણાનો, તો 2-3-4 જણા વહેંચાઈ જાય એ પણ ઠીક છે. અમે સહેજ માત્ર લખ્યું છે, આપ સર્વેને જેમ દ્રવ્ય ક્ષેત્ર આદિ જોઈને અનુકૂળ શ્રેષ્ઠ લાગે તેમ પ્રવર્તવાનો અધિકાર છે. આ તો એક અમારી સામાન્ય સૂચના છે, પણ તમને ઠીક પડે એમ કરજો. એ પ્રમાણે સ્વામીને નમસ્કાર પૂર્વક નિવેદન કરશો, વૈશાખ સુદ પૂર્ણિમા પર્યંત ઘણું કરીને આ ક્ષેત્રો તરફ સ્થિતિ થશે. એટલે ચૈત્ર મહિનામાં પત્ર લખે છે, જે વૈશાખ સુદ પૂનમ સુધી એ બાજુ જ રહેવાના છે, વમાણિયા મોરબી બાજુ છે. તત્વનો વિષયમાં આ પત્રમાં હજી નથી ચર્ચાનો, એમના વિહાર સંબંધી પત્ર વ્યવહાર ચાલ્યો છે. 871 પંડલ્લુજી ઉપરનો છે. જો કોઈ નિવૃત્તિ વાળા અન્ય ક્ષેત્રમાં વર્ષા ચાતુર્માસનો યોગ બને તો તેમ કર્તવ્ય છે, અથવા સ્તંભતીર્થે ચાતુર્માસની અનુકૂળતા રહે એમ જણાય તો તેમ કર્તવ્ય છે. ધ્યાન શ્રુત ને ઉપાસક એવી યોગવાય વાળા ગમે તે ક્ષેત્રે ચાતુર્માસની સ્થિતિ થવાથી આજ્ઞાનો અતિક્રમ નથી એમ મુનિ શ્રી દેવકરણ આદિને સ્વામીને જણાવશો, એ પણ એ સૂચનાનો પત્ર છે. પત્ર તરફ એક અઠવાડિયા પર્યંત સ્થિતિનો સંભવ છે. શ્રી વવાણી આજે ભણું કરીને જવું થશે ત્યાં એક અઠવાડિયા સુધી સ્થિતિ સંભવે છે. જે સત્સૃતની જિજ્ઞાસા છે તે સત્સૃત થોડા દિવસમાં પ્રાપ્ત થવાનો સંભવ છે એમ મુનિશ્રીને નિવેદન કરશો. એટલે કોઈ શાસ્ત્ર મોકલવાની વાત જે આગળના પત્રમાં છે એ જ વાતને અહીંયા પણ દોહરાવે છે. બીજે દિવસે જ પત્ર લખ્યો છે ને, સુદ છઠ પછી સુદ સાતમે લખ્યો છે વૈશાખ મહિનામાં. વિતરાગસ્થન માર્ગની ઉપાસનામાં વીર્ય ઉત્સાહમાન કરશો, સન્માર્ગની ઉપાસનામાં ઉત્સાહિત વીર્યથી પ્રવર્તજો આત્મહિતનું આત્મલાભનું મહાન કારણ છે એમ જાણીને ઉત્સાહમાં રહેજો, જરા પણ શિથિલતા નહીં રાખતા એમ. એ છે મનસુખભાઈ દેવશી લીમડી ઉપરનો પુત્ર છે. ગ્રહવાસનો જેને ઉદય વર્તે છે તે જો કાંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો તેના મૂળ હેતુભૂત એવા અમુક સદવર્તન પૂર્વક રહેવું યોગ્ય છે. શું અહીંયા માર્ગદર્શન આપ્યું છે કે સામાન્ય રીતે મુમુક્ષુ જીવ ગ્રહવાસમાં વર્તે છે, કોઈ ત્યાગી હોય એની જુદી વાત છે, સામાન્યપણે. અને આ જેને પત્ર લખે છે એ તો ગ્રહવાસમાં વર્તે છે. કે ગ્રહવાસનો જેને ઉદય હોય તે જો કાંઈ પણ શુભ ધ્યાનની પ્રવૃત્તિ ઈચ્છતા હોય એટલે એને તો અશુભ વધી જાય. શું ગ્રહવાસમાં વર્તવા વાળાને તો કુટુંબ પરિવાર અને વ્યવસાયના કારણે અશુભ વધી જાય છે, એટલે એનું અશુભ ધ્યાન પણ વધી જાય છે. તો એને કાંઈ પણ એ ઘટાડો કરવો, એને શુભ ધ્યાનમાં રહેવું હોય એવું ઈચ્છતા હોય તો એ શુભ ધ્યાનના મૂળ હેતુભૂત એવા અમુક સદવર્તન પૂર્વક રહેવું યોગ્ય છે. એને કેટલોક નિયમ કરી નાખવો જોઈએ કે જેને લઈને એની વર્તના છે એને કારણે અશુભ ઘટી જાય એવું સદવર્તન રાખવું જોઈએ. જેમ કે વ્યવસાય હોય તો એની અંદર પ્રમાણિકતાથી વ્યવસાય કરવો વગેરે, અર્થ ઉપાર્જન કરવું હોય તો પણ પ્રમાણિકતા રાખવી, અથવા બીજા કોઈની પણ સાથે જે કાંઈ વ્યવહાર છે એ વ્યવહારની અંદર કશાયની તીવ્રતા ન થાય એ પ્રકારનું પોતાના વ્યવહારની ગોઠવણી રાખવી યોગ્ય છે. જે અમુક નિયમમાં ન્યાય સંપન્ન આજીવિકા આદિ વ્યવહાર, એ જ વિસ્તાર કર્યો છે. જે અમુક નિયમમાં ન્યાય સંપન્ન આજીવિકા આદિ વ્યવહાર તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. આ વાત પહેલી રાખવી, એમ કે એમાં અભિપ્રાય ફેર થઈ જાય તો માણસ ગમે તેટલું ખોટું કરી નાખે છે. જેમ કે એમ વિચારે કે ખોટું કર્યા વગર ચાલે જ નહીં. હવે એ અભિપ્રાયનો દોષ એવો છે કે ગમે એટલું ખોટું કરી નાખશે તો ખોટું કરવું ન જોઈએ પછી જે થઈ જાય. અભિપ્રાયમાં એમ હોય કે આપણે ખોટું અન્યાય સંપન્ન મેળવવું ન જોઈએ એવો અભિપ્રાય થયા પછી કોઈ પોતાને દોષ થઈ જાય તો એનો ખેદ થાય, એ સંબંધી જાગૃતિ રહે અને એ ઘટાડવાનો એ પ્રયત્ન કરે, ત્યાંથી છૂટવાનો પ્રયત્ન કરે એમ થાય. એટલે પહેલો નિયમ તે સાધ્ય કરવો ઘટે છે. અને એમાં અભિપ્રાય તો સ્પષ્ટ થઈ જવો જોઈએ. અભિપ્રાય હોય તો ખોટું કરવાનો તો એ દોષ સુધરવો કોઈ રીતે સંભવ નથી, નહીતર અભિપ્રાય વિરુદ્ધ પરિણામ થાય તો એ દોષ સુધરવાનો અવકાશ છે. એટલે એ નિયમ પહેલો સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. જોયું એ નિયમ જ ન રાખ્યો હોય તો આત્મગુણોની ઉત્પત્તિ થવાનો પછી કોઈ આગળ યોગ્યતા પ્રાપ્ત થતી નથી, પાત્રતા જ આવતી નથી. માટે પાત્રતા જ્યાં નથી આવતી ત્યાં પછી આગળની કોઈ વાત આત્મલાભની ઉત્પન્ન થવાનો અવસર જ આવતો નથી. એટલે આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે, ધ્યાન આપવામાં આવે, લક્ષ આપવામાં આવે અને એનો પ્રયત્ન કરવામાં આવે, એ નિયમને સફળ કરવા માટે પ્રયત્નવાન હોય જીવ તો કશાય આદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે. અને તો એ જીવનો કશાય મંદ પડી જાય છે. શું સામાન્ય રીતે તો આત્માર્થી જીવને વિશેષ જરૂરિયાત પોતાને નહીં હોવાને લીધે એ વિશેષ અનિત્યથી મેળવવાની પ્રવૃત્તિઓમાં જવાનું તો પોતે જ બંધ રાખી દે છે. અને જે કાંઈ વર્તમાન વ્યવસાય હોય એમાં પણ કેવી રીતે સંક્ષેપ કરવો અને કેવી રીતે નિવૃત્ત થઈને આત્મલાભના કાર્યમાં પ્રવર્તવો, આત્માર્થમાં પ્રવર્તવો, એ જ મુખ્ય વિચારણાને અનુસરીને એ પોતાનું બાહ્ય જીવન ગોઠવે છે, એવી ગોઠવણી હોય છે એમાં. એટલે સહેજે સહેજે જ કસાઈ મંદ રહે છે, અથવા જેને દર્શનમોહ મંદ કરવાનો પ્રયત્ન વર્તે છે એને ચારિત્ર મોહ તો મંદ કરવાનો પ્રયત્ન હોય હોય ને હોય. અથવા જ્ઞાનીનો માર્ગ આત્મ પરિણામે થાય છે, એટલો કાંઈ મંદ કસાયનો ઉપદેશ નથી, માત્ર અહીંયા મંદ કસાયનો ઉપદેશ નથી, પણ જ્ઞાનીનો માર્ગ આત્મ પરિણામે થાય છે એટલે કે જ્ઞાનીના માર્ગે ચડવા બાજુ જાય છે એટલે દર્શનમોની મંદતામાં જાય છે, પાત્રતામાં આવે છે, જે ઉપર ધ્યાન આપવું યોગ્ય છે. અને આ ઉપર પણ તમારે ધ્યાન દેવું યોગ્ય છે, કેમકે આ ભાઈ છે એ આમ પ્રમાણિક, સારા પ્રમાણિક હતા, એમના પત્રો આપણે વવાણિયામાં જોયા હતા, ખૂબ પ્રમાણિક માણસ હતા, વેપારમાં ખૂબ ગયો હતા. વચમાં અહીંયા આજ આવ્યા છે ને ભાવનગરમાં નોકરી કરવા પણ આવ્યા છે, આત્માર્થી માણસ છે. અને કઈ પોતે પત્ર લખ્યો હશે એને વિષયમાં માર્ગદર્શન આપ્યું છે આ પત્રમાં. બત્રીસમા વર્ષમાં પણ છેલ્લે ઈડર આવ્યા છે, 34 વર્ષે, આ 2 વર્ષનું આયુષ્ય બાકી છે, વૈશાખ વદ 6 છે ને 33 ને 34 ના ચૈત્ર વદ 5મે દેહાંત છે. શનિવાર પર્યંત અહીં સ્થિરતા સંભવે છે, મંગળવારે પત્ર લખ્યો છે ને શનિવાર સુધી રોકાવાના છે, રવિવારે તે ક્ષેત્રે આગમન થવાનો સંભવ છે. આ ઉત્તર ગુજરાતમાં છે ને આ મુનિઓ, એટલે રવિવારે જ્યાં લોકો છે ત્યાં આવવાનો સંભવ છે. આથી કરીને મુનિશ્રીને ચાતુર્માસ કરવા યોગ ક્ષેત્રે વિચારવાની ત્વરા હોય, તે વિશે કઈ સંકોચ પ્રાપ્ત થતો હોય તો આ કાગળ પ્રાપ્ત થતી જણાવશે, તો એક દિવસ અત્રે ઓછી સ્થિરતા કરવાનું થશે. હવે એ વિષયની અંદર કોઈ નિર્ણય કરવો છે તો એક દિવસ વહેલા નીકળીને મળવાનું થશે, અને મળીને કઈ નિર્ણય કરી લેશું. હજી નિર્ણય નથી કરી શકતા કે આજ કઈ જગ્યાએ ચાતુર્માસ કરવો. નિવૃત્તિનો યોગ તે ક્ષેત્રે વિશેષ છે, એટલે જ્યાં અત્યારે આ ક્યાં પત્ર લખ્યો છે એમાં 500માં નથી લખવાનું, નામ નથી, આગળના પત્રમાં આવવું જોઈએ, ક્યાંક આગળના કોઈ પત્રમાં નથી. આમ તો લગભગ એમને પત્ર 867 થી આપણે લખે છે એમ સમજો ને, 865 થી છે, 871 માં ખંભાત લખે છે. નિવૃત્તિનો યોગ તે ક્ષેત્રે વિશેષ છે તો કાર્તિકેયાનું પ્રેક્ષાનું વારંવાર નિધિ ધ્યાસન કર્તવ્ય છે એમ મુનિશ્રીને યથા વિનય જણાવવું યોગ્ય છે. એટલે એ ત્યાં નિવૃત્તિમાં એ ક્ષેત્રમાં વિશેષ નિવૃત્તિ છે, કાર્તિકેયાનું પ્રેક્ષા વારંવાર વાંચજો. બાહ્યાભ્યંતર અસંગપણું પાયમા છે એવા મહાત્માઓને સંસારનો અંત સમીપ છે એવો નિસંદેહ જ્ઞાનીઓનો જ્ઞાનીનો નિશ્ચય છે. જે જીવો બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારે અસંગપણું પામ્યા છે, એટલે અંતરંગ પણ પરિણામ જેના છૂટી ગયા છે, બહારમાં તો જંગલમાં રહે છે પણ અંતરંગથી પણ જેના પરિણામ લોક પરિચય કરવાના છૂટી ગયા છે, એવા મહાત્માઓને સંસારનો અંત સમીપ છે. એવા મુનિદશામાં જે આવ્યા હોય, ગુરુદેવ પણ કહેતા આ કાળમાં કોઈ છઠ્ઠા સાતમા ગુણ સ્થાનના પુરુષાર્થ ને યોગી આવે એટલે મુનિ દશા સુધી પહોંચે એ પ્રાય એક અવતારી જ હોય. કુંકુંડાચાર્ય અમૃતચંદ્રાચાર્ય વાત કરતા કરતા કોઈ વાર આવી રીતે વાત કરતા હતા, કેમ કે આ દુષ્મ કાળમાં મુનિપદ સુધીના પુરુષાર્થમાં, ભાવલિંગી મુનિપદ સુધીમાં એ ઘણા પુરુષાર્થનો પ્રકાર છે અને કાળ ઘણો હીણો છે એના પ્રમાણમાં, કેમ કે બાહ્ય વ્યવસ્થા જ સચવાય એવી પરિસ્થિતિ શ્રાવક સમાજની નથી. છતાં કોઈ આવી જાય છે તો એનો ઘણો અલ્પ સંસાર હોય છે એમ નિશંક. આ તો એમણે એમ લીધું છે કે નિશંક એમ લાગે છે અમને, નિસંદેહ જ્ઞાનીઓનો આ નિશ્ચય છે. શું એટલું પોતાને નિશંકપણે લાગ્યું છે, કેમ કે પોતાનો પુરુષાર્થ એકાવતારીપણાનો ગ્રસ્તમાં જોયો તો આથી આગળ હવે મુનિપણું તો છે. જે પુરુષાર્થમાં પોતે વર્તતા હતા એ પુરુષાર્થ એકાવતારીપણાનો હતો, મુનિ દશા તો એથી આગળ નહીં હતી. જ્ઞાનીઓનો નિશ્ચય છે 833 થયો. ક્યાંય પોતે નીચે ક્યાંય હમણાં લિખિતન કરીને સહી નથી કરતા, એમ જ પત્ર મૂકી દે છે. પછી ઈડર આવ્યા છે, ઈડરથી પત્ર લખે છે. શનિવારે સુખલાલ છગનલાલ વિરમ ગામના મુમુક્ષુ છે, એને પત્ર લખ્યો છે. કેમ કે પુસ્તકો સંબંધીના પત્ર એને લખતા ગમે તે એમની પાસે કોઈ દિગંબર સાહિત્યનો સોર્સ હોવો જોઈએ, કોઈ ઉપલબ્ધ થવા કારણ હોવું જોઈએ, લગભગ કોઈ શાસ્ત્ર મંગાવા કરવા હોય તો એ પત્ર આમ મૂકશું ને એમને લખેલા છે અગાઉ પણ. હવે સ્તંભતીર્થથી કિશનદાસજી કૃત ક્રિયાકોષનું પુસ્તક પ્રાપ્ત થયું છે. આ પુસ્તક ત્યાંથી આગમથી પણ આગસ્ટથી અત્યારે પણ પ્રકાશિત થયેલું છે. ક્રિયાકોષ નામનું કોઈ કિશનદાસજી કરીને છે, તેમનું આદ્યંત અધ્યયન કર્યા પછી સુગમ ભાષામાં એક નિબંધ તે વિશે લખવાથી વિશેષ અનુપ્રેક્ષા થશે. એટલે એનું અધ્યયન કર્યા પછી એના ઉપર એના એ શું વિષય છે એના ઉપર તમે એક નિબંધ જેવું લખશો તો તમને એ ગ્રંથના અધ્યયનને વધારે અનુપ્રેક્ષા થશે. એટલે તમારે વિચારવું પડે જ્યારે એ પુસ્તક ઉપર જ લખવું હોય તો પોતે શું વાંચ્યું છે એ વિચારીને લખે કે એમને એમ લખે. પ્રાય તો કોઈ ગ્રંથ વાંચે છે માણસો મુમુક્ષુ અને એ વિસ્મૃત થઈ જાય છે કે મેં શું વાંચ્યું ને એમાં શું વિષય હતો એ. પણ વારંવાર જો એ ગ્રંથ વાંચે તો પછી વિસ્મરણ ન થાય. જેમ કે આપણે સમયસર અનેક વાર વાંચીએ તો ક્યાં કઈ ગાથા છે, ક્યાં અધિકાર કયો છે, શું છે, એ બધું લગભગ ખ્યાલમાં હોય, કેમ કે વારંવાર અનુપ્રેક્ષા થયેલી હોય છે. યાદ નથી ક્રિયાકોષ ની અંદર શું વિષય છે, જોયો તો છે આપણે આ વખતે લીધો તો આગાસ ગયા ત્યારે જોઈ લીધો છે, વાંચ્યો તો છે પણ યાદ નથી રહ્યું શું છે. કિશનદાસજી નો દિગંબર નથી. અચ્છા, બે ક્રિયાકોષ છે. એ લોકો બંને પ્રકાશિત કર્યા છે, એક જ કર્યા છે. ત્યાંથી તો આપણે લીધું તું આ કિશનદાસજી નો છે, અગસ્ત આપણે લાવેલા છે એ વખતે. ક્રિયાકોષ અને બીજો બે ગ્રંથ લાવ્યા હતા, બે ગ્રંથ નામા નામ આવે છે એટલે એ લોકોએ પ્રકાશન કરેલું છે સંસ્થા તરફથી. અને તેવી ક્રિયાનું વર્તન પણ સુગમ છે એમ સ્પષ્ટતા થશે. અને જે ક્રિયાને ત્યાં વિસ્તાર ચાલ્યો છે એ ક્રિયાનું વર્તન કરવું સુગમ છે એમ પણ તમને સમજાઈ જશે, સ્પષ્ટતા થશે એમ સંભવ છે. સોમવાર પર્યંત અત્રે સ્થિતિનો સંભવ છે. પહેલા શનિવાર સુધી લખ્યું હતું ને, બે દિવસ લંબાયું છે કે સોમવાર સ્થિતિનો અત્રે સંભવ છે. રાજનગરમાં પરમતૃપ્ત તત્વદ્રષ્ટિનો પ્રસંગોપાત ઉપદેશ થયો હતો તે અપ્રમત ચિત્તથી વારંવાર એકાંત યોગમાં સ્મરણ કરવા યોગ્ય છે. એટલે જ્યારે ઈડર આવ્યા હશે ત્યારે રાજનગર થઈને આવ્યા હશે. રાજનગર છે એ અમદાવાદની બાજુનું પર્વ છે, ત્યારે તો અમદાવાદમાં ગળી ગયું છે. ગુરીનગર સાઈડમાં રાજનગર કરીને પર્વ છે એરિયા, ત્યારે તો અમદાવાદનો જ એરિયા ગણાય છે. એ વખતે એટલું અમદાવાદ મોટું નહીં હોય, અમદાવાદ રાજનગરમાં ક્યાંક રોકાણ હશે અને એ વખતે બધા મુમુક્ષો પણ ત્યાં મળ્યા હશે. વિરમગામ થયા સુખલાલભાઈ પણ ત્યાં ગયા હશે. એટલે ત્યાં જે તત્વચર્ચા થયેલી એ તત્વચર્ચા બહુ સારી થઈ હશે. એટલે એમ કહે છે કે જરા એમાં જાગૃતિ લાવીને અપ્રમત ચિત્તથી, એટલે શું કે જરાક એ વિષયમાં સાવધાન થઈને જાગૃત થઈને ગંભીરતા લાવીને એ વિષય ઉપર તમે વધારે વિચાર કરજો. એ ચર્ચા કાંઈક લાભ થાય એવી ચર્ચા થઈ છે એમ એમણે ધ્યાન ખેંચ્યું છે. શું ઘણી વાર શું થયો છે કે કોઈ એવી સારી વાત નીકળી ગઈ હોય અને એમને એમ ખ્યાલ ગયો હોય કે જેટલું લક્ષ જવું જોઈએ એટલું શ્રોતાઓનું લક્ષ નથી ગયું, એ વિષય ઉપર જે ગંભીરતા વિષયને ભાસવી જોઈએ અને મહત્તા ભાસવી જોઈએ એ નથી ભાસે, તો ફરીને પણ ધ્યાન ખેંચ્યું છે કે આ વિષય ચાલી ગયો તો એ ફરીને તમે યાદ કરી અને એના ઉપર જરા વધારે સ્મરણ કરજો. એકાંત યુગમાં વધારે ધ્યાન દેજો. વારંવાર એકાંત યુગમાં શ્રવણ કરવા યોગ્ય છે. એટલે કોઈ વાત સારી ચાલી ગઈ છે એમ કહેવાનો ત્યાં એમનો વિચાર છે કે ત્યાં જે પ્રસંગોપાત વાત ચાલી છે એ વાત ઘણી સારી ચાલી ગઈ છે. તમારું ધ્યાન ન ગયું હોય તો ફરીને એ વાતનું સ્મરણ કરજો. કરીને છેલ્લે છેલ્લે મુંબઈ આવ્યા છે. આસો મહિના સુધી મુંબઈ છે. મા મહિના સુધી મુંબઈ છે. છેવટે મા મહિના સુધી 33મા વર્ષમાં મુંબઈ છે. પછી જે ધર્મપુરના પત્રો છે એ ધર્મપુર અહીંયા આવ્યું. મુંબઈ પેટલાદ પાસે, પેટલાદ ને સ્વામિનારાયણ નું છે ને આપણે દાદી આપણે વાસદ થી આ બાજુ વળી જઈએ એટલા જ ચોકડી તરફ તો પછીમાં ધર્મ બોરસદ પાસે ધર્મપુર માં માઇલસ્ટોન આવે છે અને ત્યાં તબિયત એમને અસ્વસ્થ રહી છે. મુંબઈ છોડ્યું છે ત્યારથી તબિયત અસ્વસ્થ રહી છે. આ જગ્યાએ એ જે જવલબેનના સસરા છે એમની સાથે રહ્યા છે ત્યાં ધર્મપુરમાં. એટલે સરકારી એન્જિનિયર હતા અને પછી નિવૃત્ત થઈને ત્યાં ધર્મપુરમાં રહ્યા છે. પોતે પણ એમની સાથે રહ્યા છે. પછી એમના જે દીકરા છે એમની સાથે પછી આ બેનનું સોપણ કર્યું છે દીકરીનો. ત્યાર પછી એ લગભગ ત્યાં રહેવાનું થયું છે એ દિવસોમાં. એમણે જે એમના સગા તરફથી જે ઇતિહાસ થોડો બહાર પડ્યો છે એમના દીકરીના દીકરાઓ તરફથી ત્યારે જે મનુભાઈ ને લોકોએ પુસ્તક બહાર પડ્યું છે એમાં એ વાત લખી છે કે અમારા દાદાને ધર્મપુરમાં નિવૃત્તિ ક્ષેત્રમાં ઉપાલદેવ સાથે રહ્યા હતા ત્યારે વિશેષ એમને લાભ થયો હતો. પછી અમારા પિતાશ્રીમાં સંબંધ ને બધું થયું છે. એ આ છેલ્લે છેલ્લે આ ધર્મપુર આવ્યા છે. ઠીક ઠીક રોકાણા છે ત્યાં એ દિવસોમાં. આઠસો ને 75 લલ્લુજી મુનિ ઉપરનો પત્ર છે. પરમ કૃપાળુ મુનિવીરેના ચરણ કમળમાં પરમ ભક્તિથી સૌને નમસ્કાર પ્રાપ્ત થાય. હવે બહુ બહુમાનથી પત્ર લખ્યો છે. આ જગ્યાએથી એમણે ઠીક ઠીક માનથી એમને સંબોધન કર્યું છે. શું એવો સત્પુરુષના વચનામૃત મૂળ તો શું છે કે આ એક પત્ર છે કે જેની અંદર સત્પુરુષનો મહિમા એમણે કર્યો છે. આ પત્ર ઉપરથી તો અત્યારે જે લોકો સ્તુતિ બોલે છે, ઓ શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરમ, એ આ પત્ર ઉપરથી બનાવેલું પદ છે. એટલે આમાં જેટલી જેટલી વાત લખી છે એટલી એ કવિતમાં પછી ઉતારી છે, જેને એ પદ બનાવ્યું છે એમણે. મંગળાચરણમાં એ લોકો ખાસ બોલે છે આ પદ. અવો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, એ સત્પુરુષના વચનામૃત છે, એ પરમ મહિમા કરવા યોગ્ય છે. એમની મુદ્રા પણ પરમ મહિમા કરવા યોગ્ય છે અને એમનો સત્સમાગમ પણ મહિમા કરવા યોગ્ય છે. કેમ કે સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર છે, એમના વચનો છે એ અનાદિથી મૌન નિંદ્રામાં સુતેલા આત્માને જાગૃત કરનાર છે. સુષુપ્ત અવસ્થા એ ગાઢ નિંદ્રાની અવસ્થા છે, એને સુષુપ્તિ કહે છે. શું ઘણી ઊંઘ આવી જાય અને પોતે પડખું ફરે ખબર ન પડે, કોઈ મોટો અવાજ થાય તો ખબર ન પડે, શું ઢંઢોળીને ઉઠાડવા પડે, એવી ગાઢ નિંદ્રાને સુષુપ્તિ કહેવામાં આવે છે. અને મો નિંદ્રા એટલી બધી જીવની છે, શું એ સુષુપ્ત થઈ ગયો છે. એ વચનામૃત છે એ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર છે. સત્પુરુષની મુદ્રા છે એ પણ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર છે અને એમનો સત્સમાગમ પણ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર છે. એ બધે લાગુ પાડવું. શું પડતી વૃત્તિને સ્થિર રાખનાર છે એ પણ ત્રણેયમાં લઈ લેવું, કે એ વચનામૃત પણ એમના પડતી વૃત્તિને સ્થિર રાખનાર છે. એટલે નીચે નીચેના પરિણામ થતા હોય, હીણા હીણા પરિણામ થતા હોય એને અટકાવી દેનાર છે. એમની મુદ્રા દર્શન માત્રથી પણ એ પરિણામો અટકી જાય એમ કે છે. શું અને એમના સમાગમથી પણ એમની જે મોક્ષની કોઈની વૃત્તિ પડતી હોય તો સ્થિર થઈ જાય છે. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂરો સ્વભાવને પ્રેરક છે. સવાલ એટલો છે કે ભાવથી દર્શન કરવા જોઈએ. ગુરુદેવ પૂજ્યબેન શ્રી માટે એ વાત લખી છે, કોઈ ભાવથી દર્શન કરશે તો એને લાભ થશે એમ કરીને લીધું છે. ધન્ય અવતારમાં એક વાત એવી લીધી છે, એ માર્મિક લીધી છે. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવનો પ્રેરક છે. પોતાનો જે અપૂર્વ સ્વભાવ છે, પવિત્ર સ્વભાવ છે, એની ઝલક એમના એમની મુદ્રામાં હોય છે તો દર્શન માત્રથી એની પ્રેરણા થાય છે. સ્વભાવ શું ચીજ છે એની પ્રેરણા થાય છે. ઉપદેશ આપે એમાં તો પ્રેરણા થાય, સમજી શકાય એવી વાત છે, મગર ઉપદેશે પ્રેરણા થાય એવી વાત છે. શું દ્રષ્ટિ જોઈએ, ખરી વાત એ છે કે એમાં દ્રષ્ટિ જોઈએ. એટલે દ્રષ્ટિ કોણ હોવો જોઈએ? જો ઓળખાણ હોય તો, નહીતર તો મનુષ્ય આકૃતિ તો મનુષ્ય આકૃતિ છે અને એ મનુષ્ય આકૃતિમાં કોઈ નિયમ નથી કે આવી જ હોવી જોઈએ, એવો કોઈ નિયમ નથી કે આવી જ મુખાકૃતિ હોવી જોઈએ. એવું કામ તો લાંબા જ હોવા જોઈએ, ફલાણું તો આમ જ હોવું જોઈએ, હોઠ તો આવા જ હોવા જોઈએ, આંખ તો આવી જોઈએ, એવું કાંઈ છે. ઓળખાણ હોય તો સત્પુરુષની મુદ્રાના દર્શન માત્રથી પણ અપૂર્વ સ્વાત્મ સ્વભાવની પ્રેરણા થાય છે. એ પોતે તો બહુ અનુભવથી આ વાતો લખેલી છે અને એ એમ સૂચવે છે કે એમનું એ વિષયનું જ્ઞાન કેટલું ઊંડાણ ધરાવતું હતું. પોતે તો જાતિ સ્મરણ જ્ઞાન છે, ભૂતકાળમાં એમને જે સત્પુરુષ કોઈ મળ્યા છે ક્યાંય નામોલ્લેખ નથી કર્યો, પણ મેળા છે એનો ઉલ્લેખ તો અનેક જગ્યાએ એમણે કર્યો છે. 23મા વર્ષમાં પણ જોયું, 24મા વર્ષમાં પણ આવે છે. 23મા વર્ષમાં તો પરમ દિવસે જ પત્ર વાંચ્યો હતો આપણે. હા, એમાં પણ અનેક જગ્યાએ આવે છે, એ સંકેત આવે છે. અને આટલી જે વાત લખી છે એ જ્યારે એમને પૂર્વભાવમાં કોઈ સત્પુરુષની ઓળખાણ થઈને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે ત્યારે જેટલા ઊંડાણમાં ગયા છે એ બધી વાતો એમણે આ ભાવમાં વ્યક્ત કરેલી જોવા મળે છે. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક છે. સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છે. પછી તો જેને અપૂર્વ સ્વભાવનું જ્ઞાન થાય, એને અપૂર્વ સ્વભાવની પ્રેરણા થાય, જાગૃતિ આવે, પ્રેરક થાય એટલે જાગૃતિ આવે, એટલે સ્વસંમુક્તાનો પુરુષાર્થ ચાલે, એને ક્રમે કરીને સ્વરૂપ પ્રતીતિ એટલે સમ્યક દર્શન ઉત્પન્ન થાય, અપ્રમત સંયમ એટલે એને ભાવલિંગ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય, અને છેલ્લે પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવ થાય. એ બધાનું કારણ આ છે, સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ છે. એ નિર્વાણ પદનું કારણ થાય છે એટલે વચ્ચેની બધી ભૂમિકા એમણે લઈ લીધી. આત્મ સ્વભાવની જાગૃતિ આવે, એની પ્રતીતિ થાય, એની સ્વરૂપ રમણતા થાય, પછી આગળ વધીને પૂર્ણ નિર્વિકલ્પ વિતરાગ સ્વભાવનો પ્રગટ થવાનું એ કારણભૂત થાય છે. આ સત્પુરુષના વચનામૃત કહેવા પાછળ આટલો મહિમા છે, આટલું નિમિત્ત પડે છે, આટલું નિમિત્તત્વ એમાં રહેલું છે. ધર્મનું મૂળ સમ્યક દર્શન, અને સમ્યક દર્શનનું મૂળ સત્પુરુષ છે. પેલું સંકેત જ સત્પુરુષ લીધું ને, 751માં શું લીધું, પેલું સંકેત શું લીધું, એમને જે આજ્ઞા રૂચિરૂપ સંકેત લીધું છે, સ્વચ્છંદપણે ભક્તિ લીધી છે, એની ઓળખાણનો તો વિષય લીધો છે, ત્યાંથી તો મૂળ શરૂ થાય છે. તો વગર કોઈને શરૂ થાય છે એ વસ્તુ સ્થિતિ નથી. વેદાંતમાં એ લોકો એ વાતનું નિરૂપણ કરે છે, કેમ કે વેદાંતમાં છે એ આત્મા ઉપરનો વિષય છે, આત્માની ફિલસોફી છે એમાં. તો એમાં એમ છે કે કોઈ તારો ગુરુ નથી, તું તારો ગુરુ છો, એ વિષય એમાં આવે છે. કોઈ તારે ગુરુ ગુરુ કઈ છે, કેમ કે જે ગુરુ છે એ તો એક તત્વ માને છે ને, પરમ બ્રહ્મને એક તત્વ માને છે. એ તું ભૂલી જાય ત્યારે તને અનુભવ થશે. સહાનુભૂતિ ક્યારે થશે, કે બે વચ્ચેનો ભેદ ભૂલી જઈશ ત્યારે. એમાં એ લોકોએ પાછું એ કાઢ્યું છે કે કોઈ ગુરુ નથી એમ સમજીને જો ગુરુ થઈ કોઈ વિમુખ વર્તશે તો એને એ વેદાંતનું ઉપનિષદનું જ્ઞાન નથી થયું એમ સમજવા યોગ્ય છે. એટલું સ્થાપ્યું છે ગુરુનું સ્થાન, એટલું એ લોકોએ સ્થાપ્યું છે. એ ભૂલો પડી ગયો છે એવું વચન વાંચીને એ ભૂલો પડી ગયો છે એમ એમ એ લોકો જણાવે છે. યોગ વાશિષ્ઠમાં છે અને એ બંધમાં તો આખા શાસ્ત્રો છે એ લોકોના. આ ગુરુ ગીતા છે એનું શાસ્ત્ર છે, ગુરુ ભક્તિ એ લોકોનો તો એ ઉપરના આખા શાસ્ત્રો છે. પછી આ જે શીખ લોકોનો જે ગ્રંથ સાહેબ છે, જેને ગ્રંથ સાહેબ કહે છે, એ આખો આખો ગુરુ મહિમાનો ગ્રંથ છે. એ લોકો વાહેગુરુ જે કહે છે એ ભગવાનને યાદ નથી કરતા, જુઓ એ લોકો ઈશ્વરને યાદ નથી કરતા, ગુરુને યાદ કરે છે. વાહેગુરુ 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 કરે છે. પછી તો એ લોકોનું પછી તો એરિયામાં બધો એક જ સરખું હોય ને, સિંધ પંજાબ હરિયાણા એ બધું જે છે એ લગભગ બધો એક જ પ્રકાર છે ત્યાં. ગુરુ ગ્રંથ સાહિબ, નામે ગ્રંથ સાહિબ, નામે ગુરુ ગ્રંથ છે. ગુરુનો મહિમા ખૂબ ગાયક છે. જો કઈ બધી વાત મૂળ દિવ્ય ધ્વનિમાં આવેલી છે, પછી કોઈએ એનો અતિરેક કર્યો છે અને એમાં આઘા પાછા થઈ ગયા છે અને તત્વ નથી જળવાનું. અતિરેક કરતા શું થાય છે કે નયનો વિષયથી આગળ જાય એટલે નયા ભાસ થઈ જાય કોઈ પણ વિષયમાં. પછી એ સમ્યક નિશ્ચય નયનો વિષય હોય તો એ નયા ભાસ થાય, અને વ્યવહાર નયનો વિષય હોય તો પણ નયા ભાસ થઈ જાય. પણ મૂળ વિષય એ દિવ્યધ્વનિમાં આવેલો છે. વારંવાર એ વાત લીધી છે. સત્પુરુષ નો વિષય તો એમણે અનેક પત્રોમાં ઠામ ઠામ એ વાત લીધી છે, કેમ કે એ વગર તો કોઈ શરૂઆત થતી નથી ને. એ તો મુમુક્ષુ જીવ અનાદિનો અજાણ્યો છે. વિષય અંતર્મુખની દિશાનો અને અંતર્મુખની દિશામાં જે આત્મ સ્વભાવ છે એ વિષય સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, ઘણા સૂક્ષ્મ વિષય છે. મુમુક્ષુ સંસારી જીવની સ્થિતિ સ્થૂળ જ્ઞાનમાં ઉભેલો છે, એટલે કોઈ રીતે પાટો બાજે એવું નથી. ત્યારે એને કહે કે પ્રવચન અંજન જો સદગુરુ કરે, પ્રવચન અંજન જો સદગુરુ કરે તો પ્રગટે પ્રગટ નિધાન જીનેશ્વર, આનંદ ઘનજીએ ગાયું. તો એને એક પ્રવણ એક આંખમાં જરાક આંજણ નાખે એટલે એની આંખ ચોખ્ખી થાય, સ્થૂળમાંથી સૂક્ષ્મતામાં જાય. પ્રગટે પ્રગટ નિધાન જીનેશ્વર, એને અંદરથી જ નિધાન પ્રગટે. એ તો પ્રગટેલું જ છે, પણ એની દ્રષ્ટિ પ્રગટે એટલું પ્રગટ્યું એમ કહેવામાં આવે. બહુ પ્રસિદ્ધ વચન છે. આ 875 નું એમનું જે વચનામૃત છે એ ઘણું પ્રસિદ્ધ વચનામૃત છે. એટલે એટલું એવું સરસ છે કે એની પ્રસિદ્ધિ બહુ થઈ ગઈ છે. આ વચનામૃત ની પ્રસિદ્ધિ ઘણી થઈ ગઈ છે. આપણે તો ગુરુદેવ બહુ લેતા હતા ને કૃપાળુ દેવ ના વચનામૃત નો આધાર, તો ભાગ્ય જ હે, ભાગ્ય જ કોઈ દિવસ ખાલી ગયો હશે કે જેમાં એમને એમનો આધાર વચનામૃત નો ન લીધો હોય. એવો ભાગ્ય જ કોઈ પ્રવચન ખાલી ગયું હશે. હમ છેલ્લે છેલ્લું વચન પણ એ જ છે, સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સર્વજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, એમનો વચનામૃત છે. પૂજ્ય બેંસરી ને પણ છેલ્લું વચનામૃત એ છે, સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તન ધ્યાન મહી. શું કારણ હશે? સુભાનેજી એ છેલ્લે દિવસે એ ગ્રંથ હાથમાં લીધો છે. સુભાનજી 100 વર્ષ પહેલા એ લોકોને પહેલા થઈ ગયા છે, પણ કુદરતી એમના વચનોમાં કોઈ વચન અતિશય એવો યોગ જ કોઈ એવો છે. ઘણા વચનો એવા સુંદર કોઈ નીકળ્યા છે. વચન અતિશયની પ્રતીતિ કરાવે છે. તો તે સદેહી ઉપલબ્ધ નથી એટલે આમાં એ લીધું સાહેબ ધન્ય આરાધનામાં. સદેહી પોતે વિદ્યમાન નહીં હોવા છતાં એમના અક્ષર દેહ એવી રીતે વિદ્યમાન છે, હજારો લોકોને જાદુ થયો છે, આકર્ષણ થઈ ગયું છે એના ઉપર. એ સમજે સૌ સૌની યોગ્યતા પ્રમાણે નિમિત્ત ઘણા ને પીડ્યા છે, નહીં તો સંપ્રદાય છોડવો મુશ્કેલ છે. અને એમાંય તે મૂર્તિપૂજક શ્વેતાંબર સંપ્રદાય છોડવો તો બહુ કઠણ છે, સાધુઓની સમાજ ઉપરની પકડ બહુ છે. પણ આજે સ્થાનકવાસી દેરાવાસી અને વૈષ્ણવોમાંથી સંપ્રદાય છોડીને આ સંપ્રદાય બરાબર નથી કૃપાળુ દેવ કે છે એ બરાબર છે, એટલું તો એ સમજીને આ બાજુ ગયા છે, એટલો તો વિશ્વાસ આવ્યો છે. ભલે વધારે કાંઈ ન સમજાવ હોય તો એટલો વિશ્વાસ આવ્યો છે કે આપણા સંપ્રદાયોમાં ગડબડ થઈ ગઈ છે, આ પુરુષ કહે છે એ વાત અનુસરવા જેવી છે, આપણી શક્તિ પ્રમાણે અનુસરણ કરવું જોઈએ એમ સમજીને મળી જાય છે લોકો. એવું છે, હા, એક દર્શન કરતા અપૂર્વ સ્વભાવની આત્મ સ્વભાવની પ્રેરણા થાય છે. એમના મુખમુદ્રામાં જે શાંતતા છે એમાં આત્માની શાંતિની ઝળક છે. એમાં જે વિતરાગ ભાવથી મુદ્રાની અંદર જે કાંઈ બાહ્ય ચેષ્ટામાં અંશો આવે છે એ પણ આત્મ સ્વભાવને દર્શાવનારા છે. શાંતતા, અંતર્મુખતા, વિતરાગતા અને સ્વરૂપ જાગૃતિ, એ જાગૃતિનો પણ વિષય છે. પોતાના સ્વરૂપને એ જાગૃત ચૈતન્ય સ્વભાવની ચેષ્ટા હોય છે. મુખમુક્ત મુદ્રા ઉપર પણ એ ચેષ્ટા હોય છે. દ્રષ્ટિ આવે તો ઘણું મળે છે. ગાંધીજીને તો બહુ સમીપમાં રહેવાનું થયું, એટલો તો બીજાની સમીપમાં રહેવાનો યોગ ન બને, પણ દ્રષ્ટિ હોય તો બધું જોવા મળે છે, એમાં કઈ પ્રશ્ન નથી. જે એમની સ્વરૂપની મસ્તી હોય છે એ પણ જોવા મળે છે. આપણે હમણાં એક પત્ર જોયો ને, 438 નો જુદા પડી જાય, જુદા પડી જાય છે. એ તો છે, એમાં શું છે, જાણ્યા માણસ હોય એને ઉપેક્ષાથી વર્તતા હોય તો એને કઈ ખબર ન પડે, થોડીક આમાં અપેક્ષા છે એ પોતાની યોગ્યતાની અવશ્ય છે. તો જે કાંઈક દેખાવું જોઈએ દેખાય, અને એ દેખાય તો એનું આકર્ષણ પણ બહુ મોટું છે. એનું આકર્ષણ એટલું મોટું છે કે એક ક્ષણ પણ એના વિયોગમાં એને રહેવાનો અભિપ્રાય નથી રહેતો પછી, એવડું મોટું આકર્ષણ છે. કોઈ ભાવ વધારે વ્યક્ત થાય છે તો નેત્ર દ્વારા જ આંખોથી જ વ્યક્ત થાય છે. એ તો એક વિશેષ અંગ છે ભાવ વ્યક્ત થવાનો, એ વાત અમે લીધી છે. છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી એટલે 14મું ગુણ સ્થાન, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર એટલે સિદ્ધ પદમાં સ્થિતિ કરાવનાર એવા સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સમાગમ ત્રિકાળ જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્તો એમ કરીને જયકારનું આ વચનામૃત છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. યાર